You're with SBS Radio.
વિક્ટોરિયાની રાજ્ય સરકારે બહાર પાડેલ એક રિપોર્ટ કહે છે કે 2016માં મેલબર્નમાં જે થંડરસ્ટોર્મ અસ્થમાના બનાવ નોંધાયા તેમાં મોટાભાગના લોકો એશિયાઈ દેશોથી આવેલા માઇગ્રન્ટ્સ હતા, જેમાં ભારતીય મૂળના લોકોનું પણ મોટું પ્રમાણ હતું. આવું શા માટે બન્યું? શા માટે એશિયાના અને ભારતના લોકોને ઓસ્ટ્રેલિયામાં થંડરસ્ટોર્મ અસ્થમાનું જોખમ વધારે છે? આવો ભારતીય મૂળના લોકોમાં જોવા મળતી એલર્જીઝ વિશે થોડી વધુ માહિતી મેળવીએ ગળા નાક અને કાનના નિષ્ણાત ડોક્ટર હિમાંશુ ઠક્કર પાસેથી.
SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.
હિમાંશુભાઈ, SBS ગુજરાતીમાં આપનું સ્વાગત છે.
થેન્ક યુ નિતલ મેડમ, થેન્ક યુ.
હમણાં જ મેં વાત કરી તેમ ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકોને એલર્જી અને થંડરસ્ટોર્મ અસ્થમા થવાનું જોખમ વધારે છે એવું તો સરકારે બહાર પાડી દીધું, પણ તેના કોઈ કારણો આપી નથી શક્યા. તો જણાવશો ભારતીય મૂળના લોકોમાં કયા પ્રકારની એલર્જીઝ મહદઅંશે જોવા મળે છે?
શ્યોર. એલર્જી ઇઝ અ બેઝિકલી ઇમ્યુન સિસ્ટમ રિએક્શન ટુ અ સબસ્ટન્સ ધેટ ઇઝ નોર્મલ ટુ અધર પર્સન. લાઈક એવું કહી શકાય કે આપણી પોતાની અંદરની રોગપ્રતિકારક શક્તિ કોઈ એવા સબસ્ટન્સને રિએક્શન આપે છે જે બીજા માટે નોર્મલ હોય, એટલે એ એક એલર્જીની ડેફિનેશન થઈ. ભારતીય મૂળના લોકોમાં ખાસ કરીને જે કાઉ મિલ્ક, મિલ્કની એલર્જી, જેની અંદર મિલ્કની અંદર જે પ્રોટીન હોય છે કેસીન, એની એલર્જી ખાસ પ્રમાણમાં જોવા મળે છે. બીજું પીનટ્સ, ગ્રાઉન્ડનટ્સ, એગ, ફિશ, પછી શેલફિશ, સોયાબીન, વીટ, સીસમ અને કોર્ન, સ્પાઇસીસ અને ફ્રૂટ્સ, અમુક ફ્રૂટ્સ ખાસ કરીને લીચી છે, કીવી છે, જે એકદમ ખાટા ફ્રૂટ હોય એ પ્રકારની એલર્જી વધારે જોવા મળે છે. અને બાળકોમાં ખાસ જોવા જાવ તો કાઉ મિલ્ક જે આપણે કહીએ છીએ એની અંદરનું રહેલું પ્રોટીન, એની એલર્જી વધારે પ્રમાણમાં જોવા મળે છે.
હિમાંશુભાઈ, તમે જે એલર્જીઝની વાત કરો છો, પીનટ એલર્જી કે ડેરી પ્રોડક્ટ્સની એલર્જી, એ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં વધારે જોવા મળે છે. ભારતમાં ખાસ આના વિશે અત્યાર સુધી સંભળાતું નહોતું. ડઝ ધેટ મીન લોકોને જાણ નહોતી કે આ ઓછી થતી હતી?
ના, જાણ નથી, કારણ કે આ એલર્જીના પ્રમાણ ખાસ કરીને ફૂડ પ્રોડક્ટ્સમાં અમારી પાસે ખૂબ જ આવતા હોય છે. મિલ્કની એલર્જી સાથે, પીનટ્સની એલર્જી સાથે, સોયાબીન હોય કે તલ હોય, તલ ખાધા હોય અને એલર્જી થઈ હોય, આવા કેસીસ ખાસ જોવા મળે છે.
તો ખાસ આપણને ભારતીય મૂળના લોકોને આ એલર્જી થવાનું કોઈ ચોક્કસ કારણ છે ખરું?
ના, એવું કોઈ કારણ નથી હોતું. બેઝિકલી કારણ વસ્તુ એટલું છે કે આમાં એક રિસર્ચ એવું છે કે હેરિડિટરી ફેક્ટર ઓલ્સો વર્ક્સ લાઈક વારસાગત. એવું એક સંશોધન થયેલું છે કે જો માતા પિતાને ફેમિલીમાં એલર્જી હોય તો એને જન્મતા બાળકોને એલર્જી થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. 90% એલર્જી ફેમિલી હેરિડિટરી હોય છે અને એની અંદર એલર્જીમાં પણ અનેક પ્રકાર હોય છે. લાઈક એલર્જી સ્કિનની હોઈ શકે, એલર્જી આપણને એલર્જીક રાયનાઇટિસ, જે નાકની એલર્જી કહી શકાય, સ્નીઝિંગ થાય ને નાકમાંથી પાણી પડે એ હોઈ શકે. પછી એ રીતે ફૂડની એલર્જીમાં પેટ ડિસ્ટર્બ થવું, વોમિટિંગ થવી, એ એક એલર્જી હોઈ શકે. એટલે ખાસ કરીને અસ્થમા જે કહેવાય છે, તેમાં આપણે હમણાં વાત કરી, તો અસ્થમા આપ હંમેશા હિસ્ટ્રી જો તમે ટ્રેક કરશો તો અસ્થમા હેરિડિટરી ફેક્ટર્સની સાથે હાઈલી કનેક્ટેડ છે. એટલે અસ્થમા કોઈને ફેમિલીમાં હોય જ તો જ એના બાળકોને આવવાની શક્યતાઓ ઘણી ખરી વધી જાય છે.
અને ખાસ ઓસ્ટ્રેલિયામાં કહેવામાં આવ્યું છે કે ભલે બાળક ઓસ્ટ્રેલિયામાં જન્મ્યું હોય પણ જો તેના માતા પિતા કોઈ પણ એશિયાના દેશથી આવ્યા હોય તો એ બાળકને અસ્થમા થવાના ચાન્સીસ વધી જાય છે.
વેરી ટ્રુ, કારણ કે હેરિડિટરી ફેક્ટર છે, કારણ કે જે જીનેટિકલી બેઝડ હોય છે. અને એમાં પણ ખાસ કરીને હું ઉમેરું કે મધર ફાધરમાંથી જો મધરને એલર્જી હોય તો એ ચાઇલ્ડમાં ટ્રાન્સમિટ થવાના ચાન્સીસ વધી જાય છે જીનેટિક ફેક્ટરને લીધે. બંનેને હોય તો ખાસ આવે છે એલર્જી, પણ એમાં પણ પ્રીડોમિનન્ટ આપ વિચારો તો પ્રીડોમિનન્ટલી જો મધરને હોય તો બાળકને આવવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે.
બીજી એક વસ્તુ જે આ ખાસ કરીને વિક્ટોરિયાની રાજ્ય સરકારે બહાર પાડેલા રિપોર્ટમાં કહેવાય છે કે ઘણા એવા ભારતીય મૂળના લોકો છે જેમને કદાચ ઇન્ડિયામાં હતા ત્યારે અસ્થમા કે એલર્જીઝ નહોતી પણ ઓસ્ટ્રેલિયા આવીને થઈ છે. તો શું અમુક ઉંમરે કે અમુક નવી જગ્યા પર જવાથી નવી એલર્જીઝ થતી હોય છે?
હા, ધેટ ઇઝ વેરી ટ્રુ. એન્વાયરમેન્ટલ ફેક્ટર ડેફિનેટલી અફેક્ટ્સ, કારણ કે એન્વાયરમેન્ટલમાં ઇન્ડિયામાં ક્લાઇમેટ કેવું હોય છે કે ઘણીવાર અહીંયા 3 ઋતુ છે, શિયાળો, ચોમાસુ અને ઉનાળો. એટલે ક્લાઇમેટિક ચેન્જીસથી થતા જે એલર્જીક ફેક્ટર્સ હોય છે એ વધારે પડતા ઇફેક્ટ કરે છે. અને એની અંદર જ્યારે ભેજવાળું વાતાવરણ હોય, જનરલી તડકો હોય ત્યારે એલર્જીની શક્યતાઓ નહીવત થઈ જાય છે, કારણ કે હીટ ઇટસેલ્ફ ઇઝ અ પ્રોટેક્ટિવ. પણ જયારે ઠંડુ અને ભેજવાળું વાતાવરણ હોય અથવા પોલન્સ, ત્યાં આઈ થિંક પોલન્સની સિઝનમાં પણ વધારે એલર્જીના કેસીસ વધારે જોવા મળે છે. ત્યારે ઇન્ડિયામાં એવું વધારે ફેક્ટર્સ હોતા નથી પોલન્સ, એટલા માટે ત્યાં વધારે એલર્જી આ સિઝનમાં તમે કહેશો એ પ્રમાણે એ જે માઇગ્રેટ થાય એ લોકોમાં વધારે જોવા મળે છે બીકોઝ ઓફ એન્વાયરમેન્ટલ ફેક્ટર.
એટલે એક તરફ એમ માનીએ કે હવામાં પ્રદૂષણ ઓસ્ટ્રેલિયામાં ઓછું છે, પણ હવામાં પોલનનું પ્રમાણ વધી જાય છે અને એ જ થંડરસ્ટોર્મ અસ્થમાની એક તકલીફ છે. જે લોકોને એના વિશે ખ્યાલ ન હોય તો ફૂલના પરાગ ખૂબ ઝીણા હોય છે, પણ એ પણ ફાટીને તેમાંથી પણ સૂક્ષ્મકણ હવામાં છોડે અને એ શ્વાસ લેતા ફેફસા સુધી પહોંચી જાય છે અને એને લીધે જે અસ્થમાની તકલીફ થાય, શ્વાસ લેવામાં તકલીફ વધી જતી હોય છે. આ બનાવો ઓસ્ટ્રેલિયામાં ખાસ નોંધાઈ રહ્યા છે. હિમાંશુભાઈ, આને લીધે જ્યારે એલર્જી હોય કે અસ્થમા આવા કોઈ એન્વાયરમેન્ટલ ફેક્ટરથી વધી જાય ત્યારે સાઇનસની તકલીફ પણ વધી જતી હોય છે. એલર્જી અને સાઇનસ અને અસ્થમા ત્રણના સંબંધ વિશે થોડી વાત કરશો?
શ્યોર. સૌથી પહેલું શરીરની અંદર એલર્જન ને અંદર જવાનું પહેલું માર્ગ હોય તો નાક. નાકની અંદરથી ધારો કે પોલન્સ છે કે એવી એન્વાયરમેન્ટલ ફેક્ટર થઈને નાકમાંથી એ જશે એટલે નાકની ચામડી તરત જ એને રિએક્ટ કરશે અને એ રિએક્શનના ભાગરૂપે એલર્જીક રાઇનાઇટિસ, એટોપિક રાઇનાઇટિસ પણ કહેવાય, એ ડેવલપ થાય, જેની અંદર અત્યંત સ્નીઝિંગ થવી, આંખમાંથી પાણી આવવું, આંખમાં ખજવાળ આવવી, નાકમાં ખજવાળ આવવી, નાકમાંથી સતત પાણી પડવું અને આ રીતના ચિહ્નો પહેલા ડેવલપ થશે. દેટ ઇઝ કોલ્ડ એલર્જીક રાઇનાઇટિસ. એલર્જીક રાઇનાઇટિસનો બીજો તબક્કો છે નાકમાં થતા મસા, અને એ એક સાથે 10 મસા, 20 મસા, 50 મસા સાઇનસની અંદર સુધી એ સ્પ્રેડ થાય. હવે સાઇનસ વિશે આપ જાણીએ તો નાકની આપણા ફેસ ઉપર જે 2 સાઇનસ હોય છે એને મેક્ઝિલરી સાઇનસ કહેવાય છે, કપાળ ઉપર 2 હોય છે એને ફ્રન્ટલ સાઇનસ કહેવાય છે, આંખની પાછળ જે 2 સાઇનસ હોય છે એ પેરમાં હોય છે બધા, એ સ્પિનોઇડ સાઇનસ કહેવાય છે, અને આંખની આજુબાજુ ઇથમોઇડ સાઇનસ કહેવાય છે. એટલે એલર્જી જેવી નાકમાં પ્રવેશશે એટલે સૌથી પહેલા ઇફેક્ટ કરશે સાઇનસને. સાઇનસની જે અંદરની ચામડી હોય એ એકદમ ફૂલી જાય અને સાઇનોસાઇટિસ થાય. સાઇનોસાઇટિસ એટલે બેઝિકલી આપણે કહીએ તો મૂંઢાયેલી શરદી. એ કફ અંદર જામતો જશે અને દર્દીને એલર્જીના સિમ્ટમ પછી બીજા તબક્કામાં માથું ભારે લાગવું, માથું દુખવું, શરીરમાં ઝીણો ઝીણો તાવ આવવો, નાકની અંદરથી ઘટ્ટ પ્રવાહી નીકળવું. જ્યારે એલર્જીમાં એકદમ ક્લિયર પાણી નીકળે પણ સાઇનસમાં ઘટ્ટ પ્રવાહી નીકળે જ્યારે ઇન્ફેક્શન થાય ત્યારે, અને નાક બંધ રહેવું, આ સાઇનસના ચિહ્નો છે. આંખની પાછળ દુખાવો થવો એ પણ સાઇનસમાં થઈ શકે, માથું નીચે ન આવે ત્યારે પણ દુખી શકે, અને આપણે એક ઓફિસ આવર્સ હેડેક કહીએ છીએ, જેમ આપણા ઓફિસ આવર્સ સવારે 9 થી સાંજે 6 સુધી કે 5 સુધી હોય એ દરમિયાન એ ફ્રન્ટલ સાઇનસનું હેડેક સૌથી વધારે પ્રોમિનન્ટ હોય છે. એ દરમિયાન માથું ખૂબ જ વ્યક્તિને દુખતું હોય છે. એટલે આ થયું એલર્જી, સાઇનસ અને અસ્થમા. એલર્જી વાળા દર્દીઓને અસ્થમા થવાના ચાન્સીસ 60-70-80% સુધી વધારે હોય છે, અને સેમ વાઇસ વર્સા અસ્થમા વાળા દર્દીઓને એલર્જી હોય જ છે એવું પ્રૂવ થયેલું છે. અને અસ્થમામાં પણ બ્રોન્કિયલ અસ્થમા એટલે જે કંઈ શ્વાસનળીની અંદર પેલા સોજો આવે અને જેમ થંડરસ્ટોર્મ થાય, વાતાવરણમાં ઠંડક થાય અથવા ભેજ આવે ત્યારે આ દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડવી, વીઝિંગ થવું, શ્વાસ લેવામાં વીઝ આવે લિટરલી, અને ક્યારેક કોઈ સિવિયર કેસીસની અંદર રેસ્પિરેટરી ઓબસ્ટ્રક્શન અને સ્ટ્રાઇડર જેવું પણ થાય. દેટ ઇઝ કોલ્ડ સ્ટેટસ અસ્થમેટિકસ. એટલે એ અસ્થમાનો ભારે એટેક કહેવાય જેની અંદર દર્દીને હોસ્પિટલાઇઝ કરવા પડે અને એને નેબ્યુલાઇઝર આપી, સ્ટીરોઇડ્સ આપી અને એની શ્વાસનળીનો સોજો ઘટાડવામાં આવે. સ્ટેટસ અસ્થમેટિકસ જીવલેણ નીવડી શકે એટલે તાત્કાલિક એની સારવાર પણ કરવી જરૂરી બને. અસ્થમાના એટેક્સ ખાસ કરીને મેં આપને વાત કરી પ્રમાણે થંડરસ્ટોર્મ દરમિયાન વધારે આવે, કારણ કે એલર્જીનું પ્રમાણ પણ ત્યારે જ વધારે હોય, એટલે ખાસ કરીને વાતાવરણમાં જ્યારે ઠંડક હશે ત્યારે આ એટેક્સ આવશે.
શ્રોતા મિત્રોને ફરી એકવાર યાદ કરાવવાનું કે એલર્જીના કોઈ પણ એવા સિમ્ટમ્સ દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લે. હિમાંશુભાઈ, એલર્જીઝ વિશે આજે તમે જે માહિતી શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ, થેન્ક યુ.
જણાવો અમને આપને અસર કરતા મુદ્દાઓ વિશેનો તમારો અભિપ્રાય. લાઈક કરો SBS ગુજરાતીને ફેસબુક પર અને શેર કરો તમારા વિચારો.
Tell us what you think. Like us on Facebook or follow us on Twitter.